એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે આજના વિચાર મંથનમાં.
નમસ્કાર. આજે આપણે એક એવા વ્યક્તિત્વ અને એમના જીવન પર લખાયેલા પુસ્તકની વાત કરવાના છીએ જે શું કહેવાય, સાંભળીને કદાચ આપણી પ્રતિભા, સમર્પણ અને જીવન જીવવાની રીત વિશેની જે ધારણાઓ છે ને એ કદાચ બદલાઈ જાય.
બિલકુલ. પુસ્તક છે પોલ હોફમેનનું, ધ મેન હુ લવડ ઓનલી નંબર્સ. ગુજરાતીમાં કહી શકીએ એકલ સંખ્યા પ્રેમી. પોલ અડોઝ વી ગાણિતિક ગાથા. અને આના કેન્દ્રમાં છે પોલ અડોઝ, 20મી સદીના એક અત્યંત પ્રભાવશાળી અને કદાચ સૌથી અનોખા ગણિતશાસ્ત્રી.
અને એડોઝની વાત આજે પણ એટલી જ મહત્વની છે, એક તો એ સમજવા માટે કે આવી અસાધારણ પ્રતિભા કઈ રીતે કામ કરે છે, અને બીજું એ વિચારવા કે સાચી સફળતા ખરેખર છે શું. શું એ પદ, પૈસા, સ્થિરતામાં છે કે પછી પોતાના જુસ્સા પાછળ બધું જ, મતલબ બધું જ સમર્પિત કરી દેવામાં.
સાચી વાત. અને સાથે સાથે આ કહાણી છે ને તે જ્ઞાનની દુનિયામાં સહયોગ કેટલો જરૂરી છે એ પણ બહુ અનોખી રીતે બતાવે છે. ચાલો તો આ રસપ્રદ વ્યક્તિત્વ અને પુસ્તકની દુનિયામાં જરા ઊંડા ઉતરીએ. શરૂઆત લેખકથી કરીએ. પોલ હોફમેન, જેમણે આ પુસ્તક લખ્યું, એમના વિશે થોડું જણાવશો?
હા, ચોક્કસ. પોલ હોફમેન એક જાણીતા અમેરિકન લેખક છે. વિજ્ઞાનને લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે. એમને ડિસ્કવર મેગેઝિનમાં કામ કર્યું છે. એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા સાથે પણ સંકળાયેલા હતા, એટલે પ્રતિષ્ઠિત જગ્યાઓ પર રહ્યા છે. એમની ખાસિયત એ છે કે ગહન વિષયોને પણ સામાન્ય માણસ સમજી શકે ને એવી રસાળ શૈલીમાં લખે છે.
ઓ, એટલે કે તેઓ પોતે ગણિતશાસ્ત્રી નથી, પણ વિજ્ઞાન અને આવા જટિલ વિચારોને સમજાવવામાં માહેર છે. આનાથી એમના દ્રષ્ટિકોણમાં શું ફરક પડ્યો હશે?
એ જ તો સૌથી રસપ્રદ વાત છે. તેઓ પોતે ગણિતશાસ્ત્રી નથી, એટલે એક બહારની વ્યક્તિ તરીકે વધુ નિષ્પક્ષ અને કદાચ શું કહેવાય, વધુ માનવીય દ્રષ્ટિકોણથી એડોઝને જોઈ શક્યા. એમણે ખાલી માહિતી ભેગી નથી કરી, ના, એમણે તો એડોઝ સાથે સમય વિતાવ્યો, એમની સાથે મુસાફરી કરી અને એમના કેટલાય મિત્રો, સહયોગીઓના ઇન્ટરવ્યૂ લીધા.
અરે વાહ, આ તો ખરેખર ઊંડાણપૂર્વકનું સંશોધન કહેવાય. જાણે પત્રકારની જેમ ઝીણવટભરી તપાસ અને વિષયની સમજ, બંનેનું મિશ્રણ.
ચોક્કસ. અને એટલે તેઓ એડોઝની ગાણિતિક દુનિયાની જટિલતા અને બીજી બાજુ એમના અંગત જીવનની જે વિચિત્રતાઓ હતી એ બંનેને બહુ સહાનુભૂતિ અને સ્પષ્ટતાથી રજૂ કરી શક્યા છે.
તો પુસ્તકનો મુખ્ય સૂર શું છે? મતલબ શું કહેવા માંગે છે આ પુસ્તક?
મૂળભૂત રીતે આ પુસ્તક પોલ એડોઝ નામના એક એવા માણસની ગાથા છે જેણે ગણિતના પ્રેમમાં, ખબર છે, શાબ્દિક રીતે બધું જ, ઘર, કુટુંબ, નોકરી, પૈસા, આરામદાયક જીવન, બધું જ છોડી દીધું. એમના માટે તો ગણિત જ જીવન હતું, અને જીવન જ ગણિત, બસ.
આટલું બધું જતું કરીને ફક્ત ગણિત પાછળ જ જીવન સમર્પિત કરવું, શું પુસ્તક એ સમજાવવાનો પ્રયાસ કરે છે કે આવું શા માટે, આ સમર્પણ પાછળનું રહસ્ય શું હતું?
હા, એ જ મોટો સવાલ છે જે પુસ્તકના કેન્દ્રમાં છે. અને હોફમેન દર્શાવે છે કે એમના માટે આ કદાચ કોઈ કિંમત ચૂકવવા જેવું નહોતું, પણ કદાચ એમની જરૂરિયાત હતી. પુસ્તકનો એક બહુ મહત્વનો મુદ્દો એ છે કે એલ્ડોસની જે વિલક્ષણતાઓ હતી ને, એમનું ભટકતું જીવન, સમાજમાં થોડું અણઘડ રહેવું, લગભગ બાળક જેવો સ્વભાવ, તે એમની પ્રતિભાથી અલગ નહોતી, કદાચ એનો જ એક ભાગ હતી.
હા, આ તો બહુ રસપ્રદ વિચાર છે. સામાન્ય રીતે આપણે કેવું માનીએ કે સફળ થવા માટે વ્યવસ્થિત, સ્થિર જીવન જરૂરી છે, પણ અહીં તો જાણે ઉલટું જ છે.
હા, પુસ્તક એ જ દલીલ કરે છે કે એમની આ જે અવ્યવસ્થિત લાગતી જીવનશૈલી હતી ને, એ જ એમના કામનું એન્જિન બની ગઈ. એ સતત દુનિયાભરના ગણિતશાસ્ત્રીઓ પાસે જતા, એમની સાથે રહેતા, કામ કરતા. આનાથી શું થયું, એ ગાણિતિક વિચારોના આદાનપ્રદાન માટે એક જીવંત કેન્દ્ર બની ગયા. એમનું જીવન જાણે એક સતત ચાલતી ગાણિતિક કોન્ફરન્સ જેવું હતું.
ઓહો, એટલે એમનું સતત ભટકતા રહેવું એ ખાલી એમની વિચિત્રતા નહોતી, પણ એમના કામ કરવાની રીતનો એકદમ અભિન્ન ભાગ બની ગયો.
ખરેખર એ ભ્રમણને કારણે જ તેઓ દુનિયાભરના ગણિતશાસ્ત્રીઓ સાથે જોડાયેલા રહ્યા. એમના વગર કદાચ ગાણિતિક સહયોગનું ચિત્ર આજે ઘણું જુદું હોત. પુસ્તક આપણને એક એવા મનને સમજવાની કોશિશ કરાવે છે જે આપણી સામાન્ય સમજથી ખરેખર ઘણું અલગ હતું.
તો પછી આ પુસ્તક કોના માટે છે? શું ફક્ત ગણિતના જાણકાર લોકો જ આનો આનંદ લઈ શકે?
ના ના, જરાય નહીં. હોફમેનની લખવાની રીત એવી છે ને કે કોઈ પણ વ્યક્તિ જેને પ્રતિભા, સર્જનાત્મકતા કે પછી માણસના સ્વભાવના આવા અનોખા પાસાઓમાં રસ હોય એ આ પુસ્તક ચોક્કસ માણી શકે છે. હા, ગણિતના અમુક ખ્યાલો આવે છે, પણ તે ખૂબ સરળ રીતે સમજાવ્યા છે. મુખ્ય ભાર તો એર્ડોસ નામના માણસ અને એમના અસાધારણ જીવન પર જ છે.
સરસ. ચાલો હવે પુસ્તકના મુખ્ય વિભાગોમાં થોડા વધુ ઊંડા ઉતરીએ. શરૂઆત એમના બાળપણ અને ઘડતરના વર્ષોથી કરીએ. કેવું હતું એર્ડોસનું બાળપણ?
પુસ્તક આપણને 20મી સદીની શરૂઆતના બુડાપેસ્ટ લઈ જાય છે. એ સમયે બુડાપેસ્ટ ગણિત અને વિજ્ઞાનનું મોટું કેન્દ્ર હતું, ખબર છે? ઘણા તેજસ્વી લોકો ત્યાં હતા. એર્ડોસનો જન્મ 1913માં એક યહૂદી પરિવારમાં થયો. એમના માતા પિતા બંને ગણિતના શિક્ષક હતા.
3 વર્ષની ઉંમરે 3 અંકનો ગુણાકાર અકલ્પનીય છે આ તો. શું એમના ઘડતરમાં કોઈ ખાસ પરિબળો હતા જેનાથી આવી પ્રતિભા આટલી જલ્દી વિકસી?
પ્રતિભા તો હતી જ જન્મજાત, પણ પરિસ્થિતિ પણ એવી બની કે એમના જન્મ પહેલાં એમની 2 મોટી બહેનો બીમારીમાં ગુજરી ગઈ હતી. આ દુર્ઘટનાની ઊંડી અસર એમની માતા પર પડી. તેઓ અત્યંત રક્ષણાત્મક બની ગયા. એમને સ્કૂલે પણ ન મોકલ્યા, ઘરે જ ભણાવ્યા અને જાણે દુનિયાની બધી તકલીફોથી દૂર રાખ્યા.
ઓહ, આનો અર્થ એ થયો કે નાનપણથી જ એમને દુનિયાવી જવાબદારીઓમાંથી લગભગ મુક્તિ મળી ગઈ. એમનું કામ ફક્ત વિચારવાનું જ રહ્યું. કદાચ એટલે જ એમનું મન આટલું મુક્ત રીતે ગાણિતિક સમસ્યાઓમાં વિહરી શક્યું નહીં?
હા, બહુ સંભવ છે. પુસ્તક એ તરફ ઇશારો કરે છે કે આ જે રક્ષણાત્મક ઉછેર હતો એણે જ કદાચ એમને જીવનભર વ્યવહારુ બાબતોમાં અણઘડ બનાવ્યા, પણ સાથે સાથે એમના મનને ફક્ત અમૂર્ત ચિંતન માટે એકદમ મોકળું પણ કરી આપ્યું.
પછી શરૂ થાય છે એમનો ભટકતો તબક્કો. એ શા માટે ક્યારેય એક જગ્યાએ સ્થિર ન થયા? ઘર કેમ ન વસાવ્યું?
એના ઘણા કારણો હતા. એક તો યુરોપમાં ત્યારે નાઝીવાદનો ઉદય થઈ રહ્યો હતો અને યહૂદી હોવાને કારણે એમને હંગેરી છોડવું પડ્યું. તેઓ ઇંગ્લેન્ડ ગયા, પછી અમેરિકા. પણ એમનો સ્વભાવ જ એવો હતો કે કોઈ સંસ્થાકીય માળખામાં, કોઈ કાયમી નોકરીમાં બંધાઈ ન શકે. નિયમો, વહીવટી કામો, આ બધું એમના માટે બોજારૂપ હતું, અસહ્ય હતું.
અને એમની રાજકીય સમજ પણ બહુ સીધી સાદી હતી ને, જેના કારણે મુશ્કેલીઓ પણ થઈ હતી, ખરું?
હા, બરાબર. મેકાર્થી યુગમાં અમેરિકામાં પેલો સામ્યવાદ વિરોધી માહોલ હતો ને, ત્યારે એમની અમુક ભૂળી ટિપ્પણીઓને કારણે એમને શંકાની નજરે જોવામાં આવ્યા અને થોડા સમય માટે અમેરિકા પાછા ફરવા પર પ્રતિબંધ પણ લાગી ગયો હતો. આ બધી ઘટનાઓએ મળીને જાણે એમને એક શાશ્વત શૈક્ષણિક વિચરતી બનાવી દીધા.
અને અહીંથી જ પેલી એ પ્રખ્યાત એરોડોસ જીવનશૈલી શરૂ થઈ હશે. કોઈકના ઘરે અચાનક પહોંચી જઈને કહેવું, મારું મગજ ખુલ્લું છે.
બરાબર, એ જ. એ કોઈ પણ સાથી ગણિતશાસ્ત્રીના ઘરે પહોંચી જતા, દિવસ રાત એમની સાથે ગણિત પર કામ કરતા. કહેવાય છે કે દિવસમાં 19 કલાક સુધી એમના યજમાન જ એમની બધી જરૂરિયાતોનું ધ્યાન રાખતા. થોડા દિવસો કે અઠવાડિયામાં કેટલાક ગણિતિક પેપર તૈયાર થાય અને પછી એર્ડોસ આગલા મુકામ પર જવા નીકળી પડતા. એમની સાથે શું હોય? એક સુટકેસમાં થોડા કપડાં અને મગજમાં અઢળક વિચારો, બસ આ જ એમની સંપત્તિ હતી.
અને આ જ જીવનશૈલીમાંથી જ એર્ડોસ નંબરનો ખ્યાલ આવ્યો, નહીં, જે આજે પણ ગણિત જગતમાં ખૂબ જાણીતો છે.
હા, એ ગાણિતિક સહયોગનું એક માપદંડ જેવું છે. એર્ડોસનો નંબર 0, જેમણે એમની સાથે સીધું પેપર લખ્યું હોય એમનો નંબર 1, જેમણે નંબર 1વાળા સાથે લખ્યું હોય એમનો નંબર 2, અને એમ આગળ. આ શું બતાવે છે? કે એર્ડોસ એમના સમયના ગાણિતિક વિશ્વના કેન્દ્રમાં હતા. હજારો ગણિતશાસ્ત્રીઓ આજે પણ આ નેટવર્કમાં જોડાયેલા છે.
વાહ, હવે એમના કામ પર આવીએ. તેઓ કયા પ્રકારની ગાણિતિક સમસ્યાઓ પર વધુ ધ્યાન આપતા હતા?
પુસ્તક બહુ સ્પષ્ટ કરે છે કે એર્ડોસ કોઈ મોટી ભવ્ય ગાણિતિક થિયરી બનાવવામાં માનતા નહોતા. તેઓ મુખ્યત્વે પ્રોબ્લેમ સોલ્વર હતા, એટલે કે અત્યંત મુશ્કેલ ચોક્કસ ગાણિતિક કોયડાઓ ઉકેલવામાં એમને મજા આવતી. નાની, સુંદર અને પડકારરૂપ સમસ્યાઓ એમને ખૂબ ગમતી.
અને કયા ક્ષેત્રોમાં એમનું પ્રદાન મુખ્ય ગણાય છે?
એમનું મુખ્ય કામ સંખ્યા સિદ્ધાંત, નંબર થિયરી, એટલે કે પૂર્ણાંકો અને એના ગુણધર્મનો અભ્યાસ, સંયોજનશાસ્ત્ર, કોમ્બિનાટોરિક્સ, વસ્તુઓની ગણતરી અને ગોઠવણીનું ગણિત, અને ગ્રાફ થિયરી, બિંદુઓ અને જોડાણોના નેટવર્કનો અભ્યાસ. આ બધા ક્ષેત્રોમાં હતું. પણ સાચું કહું તો એમણે ગણિતના લગભગ દરેક ક્ષેત્રમાં કંઈક ને કંઈક કામ કર્યું છે.
અને પેલો ધ બુક, પુસ્તક નો ખ્યાલ, એ મને બહુ કાવ્યાત્મક લાગ્યો. એ શું છે બરાબર?
હા, એ એર્ડોસનો એક ખૂબ જ પ્રખ્યાત અને સુંદર વિચાર છે. તેઓ એવું માનતા હતા કે ભગવાન પાસે, જેને તેઓ મજાકમાં એસએફ એટલે કે સુપ્રીમ ફેસિસ્ટ કહેતા, એક કાલ્પનિક પુસ્તક છે. અને આ પુસ્તકમાં દરેક ગાણિતિક પ્રમેય થિયોરમનો સૌથી સુંદર, સૌથી સ્પષ્ટ અને ટૂંકો પુરાવો લખેલો છે. એટલે ગણિતશાસ્ત્રીઓનું કામ ખાલી પ્રમેય સાબિત કરવાનું નથી, પણ ધ બુકમાંથી પેલો પરફેક્ટ પુરાવો શોધી કાઢવાનું છે.
અરે વાહ, આ તો ગણિતને એક કળા જેવો દરજ્જો આપવા બરાબર થયું. જાણે કે સત્ય પહેલેથી જ અસ્તિત્વ ધરાવે છે, આપણે ફક્ત તેને ઉજાગર કરવાનું છે. એમાં એક પ્રકારનું સૌંદર્ય અને શુદ્ધતા દેખાય છે.
બિલકુલ, એમના માટે ગણિત એ શુષ્ક આંકડાઓની રમત નહોતી, પણ સત્ય અને સૌંદર્યની શોધ હતી. આ ધ બુકનો ખ્યાલ જ એમની ગણિત પ્રત્યેની ઊંડી શ્રદ્ધા અને અનહદ પ્રેમને દર્શાવે છે.
ગણિતની બહાર એક માણસ તરીકે એર્ડોસ કેવા હતા? પુસ્તક એમની વિચિત્રતાઓ અને સંબંધો વિશે શું કહે છે? મને એ વાતની બહુ નવાઈ લાગે છે કે કોઈ વ્યક્તિ આટલી બધી દુન્યવી બાબતોથી અલિપ્ત કઈ રીતે રહી શકે.
પુસ્તક આ પાસાને ખૂબ રસપ્રદ રીતે વર્ણવે છે. જુઓ, એર્ડોસ વ્યવહારો જીવનમાં ખરેખર અકલ્પનીય રીતે અણઘડ હતા. પોતાના કપડાં ધોવા, રસોઈ કરવી, બિલ ભરવા, ડ્રાઇવિંગ કરવું, આ બધું એમના માટે લગભગ અશક્ય હતું. એમ કહેવાય છે કે ટોસ્ટ પર માખણ લગાવવા જેવા સામાન્ય કામ માટે પણ એમને મદદની જરૂર પડતી. એમના મિત્રો અને સહયોગીઓ જ આ બધી બાબતોનું ધ્યાન રાખતા.
અને એમની પોતાની અગવી ભાષા પણ હતી ને? ભગવાન માટે એસએફ, બાળકો માટે એપ્સિલોન, મૃત્યુ પામવા માટે છોડી જવું, આ બધું શું દર્શાવે છે?
આ એમની રમૂજ વૃત્તિ અને દુનિયાને જોવાની એમની સાવ અનોખી રીત દર્શાવે છે. એ ભાષા દ્વારા જાણે એમણે પોતાની એક અલગ જ દુનિયા રચી હતી. પણ આ બધી વિચિત્રતાઓની સાથે એક મોટો વિરોધાભાસ પણ હતો. ભલે તેઓ સામાજિક રીતે અણઘડ હતા, પણ અત્યંત ઉદાર હતા. પૈસા કમાવામાં એમને જરાય રસ નહોતો, પણ જે પણ પૈસા મળતા ને, તે વિદ્યાર્થીઓને, જરૂરિયાતમંદ સાથીઓને કે પછી ગાણિતિક સમસ્યાઓના ઉકેલ માટે ઇનામ તરીકે આપી દેતા.
એટલે કે અંગત સંબંધો કરતાં કદાચ બૌદ્ધિક અને સહયોગી સંબંધો એમના માટે વધુ મહત્ત્વના હતા, એમ કહી શકાય?
હા, ચોક્કસ. એમના માટે ગાઢ સંબંધ એટલે સાથે બેસીને ગણિત પર વિચારવું, સમસ્યા ઉકેલવી. દુનિયાભરના ગણિતશાસ્ત્રીઓનું જે નેટવર્ક એમણે બનાવ્યું, એ જ એમનો સાચો પરિવાર હતો. તેઓ મિત્રો પ્રત્યે ખૂબ વફાદાર હતા, અને ખાસ કરીને યુવા ગણિતશાસ્ત્રીઓ, જેમને એ એપ્સિલોન કહેતા, એમને પ્રોત્સાહન આપવામાં એમને ખૂબ આનંદ આવતો.
પુસ્તકના અંતિમ ભાગમાં એમના છેલ્લા વર્ષોની વાત આવે છે. શું ઉંમર સાથે એમની ગતિ કે જુસ્સો ઓછા થયા હતા?
જરાય નહીં. એ વૃદ્ધાવસ્થામાં પણ એ જ ગતિથી મુસાફરી અને કામ કરતા રહ્યા. જો કે એક વાત એ હતી કે સતત જાગતા રહેવા અને કામ કરવા માટે તેઓ એમ્ફેટામાઇન જેવી ઉત્તેજક દવાઓ લેતા હતા, અને એની માત્રા સમય જતાં વધી ગઈ હતી.
પેલો શરતવાળો કિસ્સો બહુ જાણીતો છે, નહીં? એ શું હતો?
હા, એમના એક નજીકના મિત્ર રોનાલ્ડ ગ્રેહમ, એમને ચિંતા થઈ કે તેઓ આ દવાઓના બંધાણી થઈ ગયા છે. એટલે એમણે એર્ડોસ સાથે $500ની શરત લગાવી કે એર્ડોસ એક મહિનો દવા વગર રહી શકે જ નહીં. એર્ડોસે શરત સ્વીકારી અને ખરેખર એક મહિનો દવાઓ વગર કાઢી પણ બતાવ્યો.
પછી શું થયું? શરત જીતીને દવાઓ છોડી દીધી?
ના, જેવો મહિનો પૂરો થયો, એમણે તરત દવાઓ લેવાનું શરૂ કરી દીધું અને ગ્રેહામને કહ્યું, જુઓ, હું કંઈ બંધાણી નથી, પણ તમે આ એક મહિનો દવાઓ બંધ કરાવીને ગણિતને એક મહિનો પાછળ ધકેલી દીધો. આ જ બતાવે છે કે એમના માટે ગણિતથી ઉપર બીજું કશું જ નહોતું.
એમની માતાનું મૃત્યુ એમના માટે મોટો આઘાત હતો એમ સાંભળ્યું છે. એ પછી એમના જીવનમાં શું બદલાવ આવ્યો?
હા, એમની માતા એમના જીવનના કેન્દ્રમાં હતા. ખાસ કરીને બાળપણથી જ એ જ એમની દુનિયા હતા. એમના મૃત્યુ પછી એર્ડોસ ખૂબ ભાંગી પડ્યા હતા, પણ એમણે દુઃખનો સામનો પણ વધુ કામમાં ડૂબી જઈને કર્યો. તેઓ અંત સુધી ગાણિતિક કોન્ફરન્સમાં જતા રહ્યા, નવી સમસ્યાઓ આપતા રહ્યા અને યુવાનોને પ્રેરણા આપતા રહ્યા.
અને એમનું અવસાન પણ જાણે એમના જીવનનું જ પ્રતિબિંબ હતું.
બિલકુલ. 1997માં 84 યર્સની ઉંમરે પોલેન્ડના વોર્સોમાં એક ગણિત કોન્ફરન્સ ચાલી રહી હતી, ત્યાં જ હૃદયરોગના હુમલાથી એમનું અવસાન થયું. મતલબ કે તેઓ જે કામને સૌથી વધુ પ્રેમ કરતા હતા તે કરતા કરતા જ એમને છોડી દીધું. એમની પાછળ લગભગ 1500 જેટલા રિસર્ચ પેપર, 500થી વધુ સહયોગીઓ અને ગણિતશાસ્ત્રીઓની એક આખી પેઢીનો વારસો મૂકી ગયા છે.
ખરેખર અસાધારણ જીવન. આ પુસ્તક અને એમના જીવનમાંથી આપણે કયા મુખ્ય વિચારો કે સંદેશ તારવી શકીએ?
મને લાગે છે પહેલો અને સૌથી મોટો સંદેશ એ છે કે પ્રતિભા અને વિચિત્રતા ઘણીવાર સાથે જ હોય છે. એર્ડોસની જે સામાજિક અણઘડતા હતી એ કદાચ એમના મનને દુનિયાવી બાબતોથી મુક્ત રાખીને ગાણિતિક ચિંતન માટે વધુ જગ્યા આપતી હતી. મતલબ કે સમાજના ચોકઠામાં બંધ બેસવું એ પ્રતિભા માટે હંમેશા જરૂરી નથી હોતું.
સાચી વાત. બીજો મહત્વનો મુદ્દો જે મને સ્પર્શી ગયો તે છે ગાણિતિક સત્યની શુદ્ધતા અને સૌંદર્યનો વિચાર. પેલું ધ બુક એ આપણને યાદ અપાવે છે કે જ્ઞાનની શોધ પોતે જ એક સુંદર અને લગભગ શું કહેવાય આધ્યાત્મિક અનુભવ જેવી હોઈ શકે છે, પછી ભલે તે ગણિત હોય, વિજ્ઞાન હોય કે કળા.
ત્રીજું અને કદાચ આજના સમયમાં ખૂબ જ પ્રસ્તુત તે છે સહયોગની શક્તિ. જો એડોસ એક વ્યક્તિ હતા પણ એમણે પોતાની જીવનશૈલીથી દુનિયાભરના ગણિતશાસ્ત્રીઓને જોડતું એક આખું નેટવર્ક બનાવ્યું. આ શું બતાવે છે? કે જ્ઞાન વહેંચવાથી વધે છે અને મોટાભાગના મહાન કાર્યો ઘણીવાર સામૂહિક પ્રયાસોનું પરિણામ હોય છે. આપણે આજે સ્ટાર્ટઅપ કલ્ચરમાં કે ઓપન સોર્સ પ્રોજેક્ટ્સમાં આ જ ભાવના જોઈએ છીએ ને?
પણ સાથે એ પણ વિચારવા જેવું છે કે આવા સંપૂર્ણ સમર્પણની માનવીય કિંમત શું હોય છે? ઘર, કુટુંબ, સ્થિરતા આ બધું અમને ન મળ્યું. શું દરેક જુસ્સા પાછળ કંઈક છોડવું જ પડે છે?
એ એક એવો પ્રશ્ન છે જે પુસ્તક કદાચ વાચક માટે છોડે છે. પણ એ ન ભૂલવું જોઈએ કે એર્ડોસ સાવ એકલા નહોતા. એમનો પરિવાર એમના સહયોગીઓ હતા અને એમની ઉદારતા, ખાસ કરીને યુવા પ્રતિભાઓને મદદ કરવાની એમની ભાવના, એ પણ એમના જીવનનો એક મહત્વનો ભાગ હતો.
અને છેલ્લે મને લાગે છે કે આ પુસ્તક આપણને સફળ જીવન કોને કહેવાય એના પર ફરીથી વિચાર કરવા મજબૂર કરે છે. શું સફળતા એટલે માત્ર પૈસા, પદ અને સમાજની માન્યતા, કે પછી પોતાના જુસ્સાને પૂરેપૂરો અનુસરવું, જ્ઞાનની શોધ કરવી અને પોતાના ક્ષેત્રમાં યોગદાન આપવું, ભલે સમાજના ધારાધોરણોથી અલગ રીતે જીવીને, એ પણ એક સાર્થક જીવન છે ને?
અને એડોસના જીવનમાંથી ઘણા એવા વાક્યો અને વિચારો મળે છે જે ખરેખર યાદ રહી જાય એવા છે. એમના અનોખા વ્યક્તિત્વની ઝલક આપે છે.
હા, જેમ કે એમનું પેલું વાક્ય, બીજી છત બીજો પુરાવો, અનધર રૂફ અનધર પ્રૂફ. આ કેટલું સીધું એમના વિચરતી જીવન અને સતત ગાણિતિક કાર્ય વચ્ચેના સંબંધને દર્શાવે છે. દરેક નવું ઘર એમના માટે નવા ગાણિતિક સંશોધનનો અવસર હતો.
અને પેલું રમૂજી વાક્ય, ગણિતશાસ્ત્રી એ કોફીને પ્રમેયોમાં ફેરવાનું મશીન છે.
અ મેથેમેટિશિયન ઇઝ અ મશીન ફોર ટર્નિંગ કોફી ઇન્ટુ થિયરમ્સ.
આ પોતાની જાત પર હળવી ટકોર છે, પણ એ પણ દર્શાવે છે કે બૌદ્ધિક કાર્ય માટે કેટલી ઉર્જા અને એકાગ્રતાની જરૂર પડે છે. કદાચ કોફી એમનું ઈંધણ હતું.
અને એમનું પેલું સ્વાગત વાક્ય, મારું મગજ ખુલ્લું છે.
મારું મગજ ખુલ્લું છે,
આ ફક્ત એમની ઉપલબ્ધતા નહોતી દર્શાવતું, પણ નવા વિચારો અને સહયોગ માટે એમની જે નિરંતર તત્પરતા હતી ને, એનું પ્રતીક હતું.
બરાબર. અને ધ બુક વિશે એમનું કહેવું, તમારે ભગવાનમાં માનવાની જરૂર નથી, પરંતુ તમારે ધ બુકમાં માનવું જોઈએ. આ ગણિતના સત્ય અને સૌંદર્યમાં એમની જે અતૂટ શ્રદ્ધા હતી એ દર્શાવે છે. એમના માટે આ સર્વોચ્ચ વાસ્તવિકતા હતી.
પેલી શરત પછીનું વાક્ય પણ ભૂલાય એવું નથી, તમે ગણિતને એક મહિનો પાછળ ધકેલી દીધો. એ બતાવે છે કે એમના માટે ગણિતનું મહત્વ કેટલું બધું સર્વોપરી હતું.
તો આ બધી વાતોમાંથી ભલે આપણે ગણિતશાસ્ત્રી ન હોઈએ, પણ આપણા રોજિંદા જીવન માટે શું પ્રેરણા લઈ શકીએ, શું લાગે છે?
મને લાગે છે કે પહેલી વાત તો એકાગ્રતાની શક્તિ છે.
બરાબર.
આપણા માટે ખરેખર શું મહત્વનું છે તે ઓળખીને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું અને બિનજરૂરી વિક્ષેપોને બની શકે એટલા દૂર કરવા. એર્ડોસે તો આ આત્યંતિક રીતે કર્યું, પણ આપણે એમાંથી થોડી પ્રેરણા તો લઈ જ શકીએ.
બરાબર. બીજું, સહયોગ અને જ્ઞાનની વહેંચણી. પોતાના વિચારો અને આવડતને બીજા સાથે વહેંચવાથી અને બીજા પાસેથી શીખવા માટે તૈયાર રહેવાથી બધાનો વિકાસ થાય છે. એર્ડોસનું જીવન આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આપણે આપણા કામમાં, આપણા સમાજમાં પણ વધુ સહયોગી બની શકીએ.
ત્રીજું, પેલી સફળતાની વ્યાખ્યા પર ફરી વિચાર કરવો. શું આપણે ફક્ત બાહ્ય માપદંડો પાછળ દોડી રહ્યા છીએ, કે પછી આપણને ખરેખર શેનાથી સંતોષ મળે છે તેના પર ધ્યાન આપીએ છીએ? આપણો જે આંતરિક જુસ્સો છે એને અનુસરવું એ પણ એક પ્રકારની સફળતા જ છે.
અને ચોથું, સારા પ્રશ્નો પૂછવાનું મહત્વ. એર્ડોસ ખાલી જવાબો નહોતા શોધતા, તેઓ નવી અને રસપ્રદ સમસ્યાઓ પણ સતત શોધતા રહેતા હતા. ઘણીવાર સાચો પ્રશ્ન પૂછવો એ જ નવી શોધ તરફનું પહેલું અને સૌથી મહત્વનું પગલું હોય છે.
હા, અને છેલ્લે કદાચ એ કહી શકાય કે સમસ્યાઓથી હાર ન માનવી અને સતત પ્રયત્ન કરતા રહેવું. એર્ડોસ આખી જિંદગી ગણિતના કોયડા ઉકેલતા રહ્યા, એ જેમનો આનંદ હતો એમની પ્રેરણા હતી.
ખરેખર આ પુસ્તક અને પોલ એર્ડોસનું જીવન ઘણું બધું વિચારતા કરી દે છે. મારા માટે સૌથી પ્રભાવશાળી વાત એ રહી કે સમાજના જે સ્વીકૃત ધારાધોરણો છે એનાથી તદ્દન અલગ રહીને પણ કેવી રીતે એક વ્યક્તિ આટલું મોટું યોગદાન આપી શકે છે અને પોતાના ક્ષેત્રના કેન્દ્રમાં રહી શકે છે. અદ્ભુત.
અને મને પેલી સહયોગની શક્તિએ ખૂબ પ્રભાવિત કરી. એક વ્યક્તિ જે રોજિંદા જીવનમાં કદાચ થોડો એકલો હતો, તેણે પોતાના જુસ્સા દ્વારા આખી દુનિયાના હજારો લોકોને કેવી રીતે જોડી દીધા. અને એ પણ કે સફળ જીવનની આપણી વ્યાખ્યાઓ કેટલી બધી સીમિત હોઈ શકે છે.
આ ચર્ચા પછી એક અંતિમ વિચાર મનમાં આવે છે. આજની આ ડિજિટલ યુગની આટલા બધા વિક્ષેપોવાળી દુનિયામાં જ્યાં ધ્યાન ટકાવી રાખવું જ એક મોટો પડકાર છે, શું પોલ એર્ડોસ જેવી એકાગ્ર પ્રતિભા આજે ખીલી શકે?
અને બીજો સવાલ એ પણ કે આપણે સૌ પોતપોતાના જીવનમાં અને કાર્યક્ષેત્રમાં કયું ધ બુક, કયું શુદ્ધ સુંદર સત્ય કે ધ્યેય શોધી રહ્યા છીએ જે આપણને પ્રેરણા આપે અને સાચો માર્ગ બતાવે. આ પ્રશ્નો સાથે અમે આપને વિચાર કરવા માટે છોડી જઈએ છીએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.